તારીખ 26/5/1998 ના દિવસે એન્ટવર્પમાં થયેલ તત્વચર્ચા.
કોઈ પણ જીવને આપણે ગમે તે કાર્ય કરીએ છીએ તો સુખી થવા માટે કરીએ છીએ. આપણું જે પ્રોબ્લેમ પ્રયોજન છે એ એક જ છે, ઈરાદો છે એ સુખી થવાનો છે કોઈ પણ કામ માટે. તો એના માટે આપણે સૌથી ખરી વાત એ છે કે એ ખરેખર છે શું, કેવી રીતે છે. ત્યારે આપણા તીર્થંકરોથી માંડીને જ્ઞાનીઓ એ બધાએ એક વાત ફાઇનલ કરેલી છે એ વિષયમાં પોતાના અનુભવથી કે સુખ છે એ નિરાકુળતા છે, આકુળતાનો નાશ એનું નામ સુખ છે. અને જીવનો એવો સ્વભાવ છે પણ પોતાના સ્વભાવની પોતાને ખબર નહીં હોવાથી એ વિષયમાં બેભાનપણો હોવાથી સુખની ક્યાંય ને ક્યાંય કલ્પના કરે છે પણ ત્યાં સુખ નહીં હોવાથી સુખ મળતું નથી. હવે એ કલ્પના કેમ કહીને વાસ્તવિક નથી કહેતા કે એક માણસને ભીંડાનું શાક ભાવે છે ને એમાં સુખ લાગે છે ને બીજાને ભીંડાનું શાક જોવું ગમતું નથી. એ તો કલ્પના જ થઈ બંને નહીં. બીજું શું છે કે પરમાણુ જે છે એમાં કોઈ સુખ ગુણ નથી, સુખ અવસ્થા નથી અને સુખ દેવાની કોઈ પણ પરિસ્થિતિ નથી. જ્યારે બધા મનુષ્યોને બધા જીવો પરમાણુમાંથી સુખ લેવા ઈચ્છે છે એટલે મોટો મિસકોન્સેપ્ટ અહીંયા ઉભો થયેલો છે. આ મિસકોન્સેપ્ટ બદલાય તો ખોટો પ્રયત્ન બંધ થાય અને આકુળતા બંધ થાય. અને સુખ જ્યાં છે એ કેવી રીતે પ્રાપ્ત કરવું, કેવી રીતે મેળવવું એ સમજાય તો એનો પ્રયત્ન ચાલુ થાય. વાત તો આટલી છે. બધા તત્વજ્ઞાનનો સરવાળો સેન્ટર પોઈન્ટ અહીંયા આવીને ઉભું રહીએ છે, કેન્દ્રસ્થાન આ જગ્યાએ છે. જેટલો તત્વજ્ઞાનનો વિસ્તાર બહુ છે પણ બધાનું કેન્દ્રસ્થાન આ જગ્યાએ છે. એટલે એમાં કામ છે ને સિસ્ટમેટિકલી થાય, રોટલી રોટલીની રીતે થાય, શેરો શેરાની રીતે થાય, શાકભાજી શાકભાજીની રીતે બને છે એમ. આમાં પણ સિસ્ટમ છે, આની એક કાર્ય કરવાની પદ્ધતિ છે અને બિલકુલ સાયન્ટિફિક છે. એ પદ્ધતિથી કામ કરો એટલે એનું રિઝલ્ટ આવવાનું જ છે. અને પદ્ધતિ વગર કામ કરો તો રિઝલ્ટ આવવાનું જ નથી. બે વાત ફૂલ એન્ડ ફાઇનલ છે, એવી રીતે વાત છે. એટલે પદ્ધતિ સમજવી જોઈએ. એટલે પહેલું ધ્યાન આપણું એ બાજુ જવું જોઈએ. કૃપાળુદેવે એક 83 નંબરનો પત્ર લખ્યો છે મનસુખરામ સૂર્યરામને કે બધાને પ્રશ્ન ઉઠે છે કે આત્મા શું છે, એ કેમ સુખી થાય છે, કેમ દુઃખી થાય છે, આ બધું શું છે, જગતના પદાર્થો શું છે, આ બધું શેનું. બધાને પ્રશ્નો મૂંઝવે છે, સોલ્યુશન મળતા નથી. પણ એ પ્રશ્નની અંદર ઊંડા ઉતરવા માટે ક્રમેથી આગળ વધવું જોઈએ. અક્રમેથી આગળ વધતા કઈ હાથમાં આવતું નથી, ઉલટાનું નુકસાન થાય છે. એટલે એ ક્રમ માટે એમણે એ ત્યાં સુધી લખ્યું કે જે જે મહાત્માઓએ ક્રમનો ઉપદેશ આપ્યો છે, ક્રમ બોધ્યો છે, તેમને હું નમસ્કાર કરું છું, એમ કર્યું છે, પોતે એમ લખ્યું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે કામ તો કામની સિસ્ટમથી થવાનો. હીરો ઘસવો હોય તો એની ઘસવાની સિસ્ટમથી, એની મશીનરી ને એની પદ્ધતિ હોય, એવી રીતે જ થાય, બીજી રીતે થાય નહીં. એને પકડવાની પણ પદ્ધતિ હોય છે. એક એક નાનામાં નાના કામની પદ્ધતિ હોય છે. એમ આપણું પહેલું ધ્યાન ત્યાં જવું જોઈએ કે ભાઈ આપણે ધર્મ કરીને સુખી થવું છે તો એની પદ્ધતિ શું છે. પદ્ધતિ વગર કામ કરવાનો કોઈ અર્થ નથી, એ સમજણ વગરનો વિષય થઈ જાય છે. પછી પદ્ધતિમાં કૃપાળુદેવે 254 નંબરનો પત્ર લીધો છે. એના ઉપર આપણે આ મુમુક્ષુતા આરોહણ ક્રમ છે એ પુસ્તક આખું તૈયાર કર્યું છે. પદ્ધતિસર કામ કરો, ડેફિનેટ ગેરેન્ટેડ વાત છે કે તમે સક્સેસ જવાના છે, પદ્ધતિ વગર કામ કરો તો ફેલિયર. હા, અધીરજ, અધીરજ અને અક્રમ એમ થઈ જાય છે. ક્રમે કામ કરો તો શાંતિથી, ધીરજથી. પણ આપણે તે કાર ટ્રાવેલિંગ કરીએ છીએ, આપણું માઇલોમીટર જે બોલે છે એ પ્રમાણે ડેસ્ટિનેશન આવીને ઊભું રહીએ છીએ કે નહીં? આપણને ખબર છે કે આપણે 100 માઇલ જવું છે અને 50 માઇલની સ્પીડે આપણી ગાડી નોર્મલ સ્પીડમાં જાય છે તો 2 કલાકે આપણે પહોંચવાના છીએ. તો આપણને 20 મિનિટે એમ અધીરાઈ નથી થતી કે કેમ ડેસ્ટિનેશનનું આવ્યું, કેમ કે આપણે એનું વિજ્ઞાન જાણીએ છીએ કે 50 માઇલની સ્પીડે જો કાર જતી હોય તો 2 કલાકે જ 100 માઇલ પૂરા થાય. એવી રીતે આપણને આની અંદર પણ એનું સાયન્સ સમજાય તો જ્ઞાન છે ને એ સર્વાંગ સમાધાન રૂપ છે, ક્યાંય અસમાધાન ન થાય. સમાધાન થાય એટલે આકુલતા ન થાય, અને અસમાધાન થાય તો આકુલતા થાય. સ્થિતિ બતાવે છે.
સુખ છે તો એમ જ માનીએ છીએ કે ભાઈ ભગવાને, જીનેશ્વર ભગવાને કીધું છે કે આત્મામાં જ સુખ છે ને આ બધામાં સુખ નથી. એક્સેપ્ટ કે ભાઈ શ્રદ્ધાથી એવું માની શકાય, પણ પ્રેક્ટિકલ લાઈફમાં ફોર એક્ઝામ્પલ રસગુલ્લા બહુ ભાવતા હોય,
હવે શું છે કે તમને રસગુલ્લામાં સુખ લાગે છે માઈનો, તો કેટલા રસગુલ્લામાં કેટલું સુખ છે બતાવો. જે 2 રસગુલ્લામાં તમને સુખ સારું લાગ્યું તો 4માં ડબલ થવું જોઈએ અને 40માં 20 ગણું થવું જોઈએ. ગણિત તો સીધું સાદું હોવું જોઈએ ને, કેલ્ક્યુલેશન તો સીધું સાદું હોવું જોઈએ કે 2 રસગુલ્લામાં સુખ હોય તો 20 રસગુલ્લામાં 10 ગણું હોવું જોઈએ અને 40માં 20 ગણું હોવું જોઈએ. પણ આપણે 5 થી 6 છઠ્ઠું ખાવા જઈએ એટલે વોમિટ થવાનો વારો આવે. સુખ ક્યાં ગયો? એ વખતે આપણે એક્ઝામિન કરવું જોઈએ કે જો આમાં ખરેખર સુખ હતું તો આ સુખ કેમ ગયો? કેમ અત્યારે સુખ મને લાગતું નથી? કેમ દેખાતું નથી? બરાબર છે, પણ પછી 8 શા માટે ન ખાવા? જો 4માં મજા આવતી તો ડબલ મજા શા માટે ન લેવી? પછી 3 ગણી શું કરવા ન લેવી? 10 ગણી શું કરવા ન લેવી? 100 ગણી શું કરવા ન લેવી?
સુખની લિમિટેશન થઈ ગઈ.
હા, તો એ ખરેખર તો એ સુખ નથી પણ સુખની કલ્પના છે. એ કલ્પના આપણી નાશ પામી જાય છે. 4, 5, 6 ખાઈએ એટલે કલ્પના ઉડી જાય છે. એમાં આપણે સુખની જે કલ્પના હતી એ કલ્પના રહેતી નથી આપણા મગજ પરિણામમાં. એ બતાવે છે કે ખરેખર સુખ નહોતો. બીજું, જળ પરમાણુમાં સુખ હોઈ શકે નહીં. જે પરમાણુ છે એ જળ છે, તો જળમાં સુખ કેવી રીતે હોઈ શકે? અને જો હોય તો બધા જળ પરમાણુમાં હોવું જોઈએ. પણ જળમાં સુખ નથી એ સમજી શકાય એવી વાત છે પ્રેક્ટિકલી. એટલે સુખ આત્મામાં છે એ વાત નક્કી છે, પણ એ સુખોનું સ્વરૂપ શું છે, ખરેખર સુખ ક્યાં છે, કેવું છે અને કેવી રીતે એને પ્રાપ્ત કરી શકાય છે, આ એનું સાયન્સ જો આપણે બરાબર સમજીએ અને એ રીતે આપણે પ્રયાસ કરીએ તો પ્રેક્ટિકલી સુખ પ્રાપ્ત કર, જેમ તીર્થંકર દેવોએ પ્રાપ્ત કર્યું આનંદ સુખ, એમ આપણે પણ કરી શકીએ છીએ. એ પણ આપણા જેવા જ આત્મા હતા. પણ જ્યારથી એને સમજવાની શરૂઆત કરી એને સાચું સમજ્યા ત્યારથી એમણે પોતાની રીતે પ્રયત્ન કર્યો કે આરાધના કર્યો, સુખ પ્રાપ્ત કર્યો. આપણે પણ એ રીતે કરી શકીએ
છીએ.
નહીં, ક્રમબદ્ધ પર્યાય આખો જુદો સબ્જેક્ટ છે. હા, સૌ જુદો સબ્જેક્ટ છે. અને કામનો જે ક્રમ છે એ પદ્ધતિ બતાવે છે, સિસ્ટમ બતાવે છે. હા, પછી ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, એવી રીતે સ્ટેજ બાય સ્ટેજ એમ કેવું છે એમાં.
બધાને એક જ ક્રમ લાગુ પડે?
ના, બધાને અમુક સ્ટેજથી બધું એક સરખો ક્રમ લાગુ પડે છે, બિફોર ધ સ્ટેજ થોડો જુદું પડે છે. શું એટલે એમાં એવું છે, યોગ્યતા જુદી જુદી છે. યોગ્યતા જુદી જુદી હોવાથી એને એક જગ્યાએ લાવવા પડે, પછી બધો ક્રમ એક સરખો લાગુ પડે. જેમ કે ચોથા ગુણ સ્થાને આવે તો બધે પછી ચોથા, પાંચમું, છઠ્ઠું, સાતમું બધાને ગુણસ્થાને એક સરખું લાગવું પડે. એવી રીતે મુમુક્ષુતાના સ્ટેજમાં એવું છે કે જ્યાં સુધી જન્મ મરણની અને ભવભ્રમણના દુઃખોની ચિંતા ઊભી ન થાય ત્યાં સુધી એ ચિંતામાં લાવવા માટે જુદો જુદો પ્રયત્ન કરવો પડે છે. કેમ કે દરેકની યોગ્યતા જુદી જુદી છે. એ ચિંતનામાં આવ્યા પછી એ કૃપાળુદેવ એના માટે 86 અને 195 નંબરનો પત્ર લખ્યો છે. પછી જે ક્રમ શરૂ થાય છે એક સરખો શરૂ થાય છે. જે લોકો ચિંતામાં આવે એને ઉદાસીનતા ઉત્પન્ન થઈ જાય છે, ક્યાંય રસ નથી પડતો. કેમ કે એને પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, મારા દુઃખોનું શું, મને દુઃખો ઊભા થશે એનું શું, મારા દુઃખોથી છૂટવું છે એનું શું, મારે મરવું નથી એનું શું, મારા મરણનું શું. એ જ્યારે એને ઉત્પન્ન થાય છે ત્યારે બધેથી રસ ઉડી જાય છે. એ રસ જ્યારે ઉડે છે ત્યારે એ જે રસ હતો એ અવરોધ હતો. જ્ઞાનમાં આ વાત સમજવા માટે અવરોધ શું છે કે જળ પદાર્થો પ્રત્યેનો જે સુખાભાસથી ઉત્પન્ન થયેલો રસ છે એનામાં અવરોધ કરે છે, જ્ઞાનને આવરણ કરે છે, આ વાત સમજવા દેતો નથી. એટલે વાત ખુલ્લી કરેલી હોવા છતાં પણ બધા જીવો કેમ નથી સમજતા કે જે જીવોને સુખાભાસને, સુખબુદ્ધિને લઈને જળ પરમાણુમાં રસ છે એનું જે નોલેજ છે એ સીધું કામ નથી કરતો. આ વાત સમજવા માટે યોગ્ય નથી અથવા એબલ નથી, સક્ષમ નથી. એટલે એને એ પહેલાં એ રીતે સક્ષમ કરવા માટે જુદા જુદા પ્રયત્નો કરવા પડે છે. તો તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કઈ જાતની છે એના તમારા જે પ્રશ્નો છે એનો ઉત્તર મારે તમારી રીતે દેવો પડે. ભાઈની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે છે એને સમજવા માટે મારે એની રીતે સમજાવવા પડે. એ દરેકની કોન્સેપ્ટ જુદા જુદા છે. પછી આ પરિભ્રમણની ચિંતા, વેદના અને ઝૂરણા ઉત્પન્ન થયા પછી જે ઉદાસીનતા આવે છે પછી એક સરખો ક્રમ શરૂ થાય છે. પછી શું થાય છે કે એ માણસ નિશ્ચય કરે છે કે જો બધા જ દુઃખોનો નાશ થવાની માસ્ટર કી આ હોય અને પૂરેપૂરું સુખ હંમેશનું મળવા માટેની પણ આ એક જ માસ્ટર કી હોય, આવી રીતે ડબલ બેનિફિટ થતો હોય એક જ ચાવીથી, તો એ કોઈ પણ ભોગે ચાવી મેળવી લેવી જોઈએ. અને મળી શકવાની અત્યારે પૂરી શક્યતા છે, અશક્ય વસ્તુ હોય તો જુદી વાત છે. તો શા માટે ન મેળવવી? પછી એના માટે કન્ડિશન શું હોઈ શકે? કઈ કન્ડિશન હોઈ શકે? કેમ કે એની કિંમત એટલી બધી છે કે એને કોઈ ટર્મમાં એની વેલ્યુ તો થઈ શકે એવું નથી. એટલે પછી એ માણસ કોઈ પણ ભોગે આ ચાવી મેળવવાનો પ્રયત્ન કરે છે. એને મોક્ષનો નિર્ધાર કે છે અને ત્યારથી મુમુક્ષુ દશા પ્રાપ્ત થાય છે અને ત્યારથી એને અંતર જાગૃતિ ઊભી થાય છે. તો એ વાત એમણે 128 પત્રમાં લખી છે કે ગમે તે થાવ, હું એમના શબ્દો વાંચું કે કેવી રીતે એમણે નિર્ણય કરેલો 23મા વર્ષે. પછી 24મા વર્ષે એમને જ્ઞાન થયું છે. તો 23મા વર્ષે એમણે એ પત્ર લખ્યો, એમાં એ વાત લખી છે પોતાના અનુભવની. નિમિત્તથી થાય છે અને પરિસર છે કુદરતી આવે છે. ગમે તેટલી વ્યાધિઓ એટલે દુઃખ રોગ સહન કરવો પડે, ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી આધીઓ આવી પડો, ગમે તો જીવનકાળ એટલે આયુષ્ય એક સમય પણ હો, માત્ર હો, અને દુર્નિમિત્ત હોય એટલે કોઈ સરસ અનુકૂળ નિમિત્ત ન હો, પણ એમ કરવું જ એટલે કે જન્મ મરણ નાશ થાય ને બધા દુઃખો નાશ થાય ને પૂરું સુખ પ્રાપ્ત થાય, એ રસ્તે ચડવું ચડવું ને એ માર્ગે ચડવું ચડવું ને એ ચાવી હાથમાં લેવી લેવીને લેવી જ, ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. તો આજે કરે, કાલે કરે, એક ભવે કરે કે એક લાખ ભવે કરે, કરે છૂટકો છે. એવું જયારે એને સમજાઈ જાય છે ત્યારે આવો ડિસિશન લે છે. આ ડિસિશન લેવા માટે પછી કોઈ પણ પરિસ્થિતિ એને એક્ઝિક્યુટ કરવા માટે સુગમ પડે છે, સવળી પડે છે. આ 128માં એમણે આ નિર્ણય કર્યો છે. એવો નિર્ણય જેને થાય છે એનો મુમુક્ષુતામાં પ્રવેશ થાય છે, અને મુમુક્ષુતામાં પ્રવેશ થયા પછી એ પોતાના દોષ નિષ્પક્ષપણે અપક્ષપાતપણે જુએ છે. એ 254 પત્રમાં એમણે એ વાત લીધી. પહેલું સ્ટેજ ત્યાંથી શરૂ થાય છે. એ પોતાનું અંતર અવલોકન ચાલુ થાય છે. અંતર અવલોકન ચાલુ થયા પછી રસ્તો બહુ સહેલો, સુગમ અને સરળ છે. પછી જાગૃતિ એટલી બધી રહે છે કે માણસ પોતાના ઘણા દોષથી બચી જાય છે અને ઘણા ગુણની પ્રાપ્તિ એને થાય છે. એ દરમિયાન એને સત્પુરુષની ઓળખાણ થાય છે અને પછી આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે, પછી આત્માનો અનુભવ થાય છે. એ સ્ટેજ બાય સ્ટેજ આગળ વધે છે અને ઓટોમેટિકલી આગળ વધે છે. કેમ કે પછી એ ફોર્સમાં આવી ગયો. જ્યાં સુધી કોઈ પણ ગાડી એક ટ્રેન છે ને, એ પણ શરૂ થાય તો આંચકોમાં ખાઈને શરૂ થાય છે, પણ મોશનમાં આવ્યા પછી ફ્રિક્શન ઘટી જાય છે એટલે પછી સહેલાઈ જ દોડે છે. એમ પછી આગળ વધવામાં પછી બહુ અવરોધ નથી આવતો. શરૂઆતમાં થોડું અઘરું લાગે છે, કઠણ લાગે છે, મહેનત પડે છે એવું લાગે છે, પણ એક વખત ગાડી પાટા ઉપર ચાલતી થઈ ગઈ પછી બહુ સહેલું છે, સરળ છે. પરમ વિનય એટલે જેટલો ભગવાન નો આપણે વિનય કરીએ ને એટલો સત્પુરુષ નો વિનય. એટલે છે ને, એમાં શું છે કે સત્પુરુષ છે એ પણ એક મનુષ્ય છે, અને એ મનુષ્યને પણ પૂર્વકર્મ, જે સત્પુરુષ છે એને પણ પૂર્વકર્મ અનુસાર બધા સંયોગ હોય છે. કૃપાળુદેવનો દ્રષ્ટાંત લઈએ કે એમને કુટુંબ પરિવાર હતું અને વ્યાપાર ધંધો હતો. બીજા માણસોને પણ કુટુંબ પરિવારને વ્યાપાર ધંધો છે. તો આપણે બધા માણસોને માણસની દ્રષ્ટિએ જોઈએ છીએ. સત્પુરુષ ઓળખાયા પછી એ માણસ નથી દેખાતા, એ ભગવાન દેખાય છે. કેવી રીતે દેખાય છે હું તમને કહું, એક દાખલો આપો કે માનો કે આપણું પ્લેન ક્રેશ થયું, આપણે દરિયામાં આવી પડ્યા, છત્રી લઈને નીચે ઉતરી ગયા, પણ નીચે પાણી છે, પાણી 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 સિવાય કઈ દેખાતું નથી. પાણીમાં આવી ગયા આપણે, ક્યાંય કાંઠો દેખાતો નથી. હવે ક્યાં સુધી પાણીમાં રહેવાના? એટલે એમ થાય કે હવે તો મરી જવું પડશે, થાકી જશું, 2 કલાકે 4 કલાકે 8 કલાકે તરીને થાકી જશું. તરતા આવડતું હોય તો પણ 4-8 કલાકે તો માણસ થાકી જાય. 4-8 કલાકે કઈ કિનારે પહોંચાય એવો કોઈ કિનારો નજીક દેખાતો નથી. હવે જયારે નક્કી થઈ ગયું કે આવામાં મેરા સિવાય બીજો કોઈ આરો વારો છૂટકો દેખાતો જ નથી, તો પણ આપણે શક્ય એટલું તરીએ, 1 કલાક 2 કલાક 4 કલાક 6 કલાક તરતા તરતા થાકી ગયા. થાકી ગયા ત્યારે એવું નક્કી થયું કે હવે ખલાસ, હવે તો ડૂબ્યા સિવાય બીજું આમાં કઈ દેખાતું નથી પરિસ્થિતિ. એમાં ઉપરથી કોઈ હેલિકોપ્ટર આવે અને એક દોરડેથી રસીથી બાંધેલી ખુરશી ઉતારે નીચે, ભાઈ તું બેસી જા આમાં. ત્યારે આપણે કઈ વ્યક્તિનું મોઢું જોયું નથી, માણસને જોયા નથી, કોને આપણે શું એને સમજીએ, કોઈ ભગવાન આવ્યો ઉપરથી. જે ડૂબતો બચાય એને શું લાગે એમ નહીં કે હું તારું મોઢું જોયા પછી તને ભગવાન કહીશ, તારું તારું શરીર જોયા પછી હું ભગવાન કહીશ. એ વગર જોઈએ જ એમ કે છે કે નક્કી કોઈ ભગવાન જ મને તેડવા આવ્યો, નહીતર હું બચવાની મારી કોઈ પરિસ્થિતિ હતી જ નહીં. એમ આ જન્મ મરણ કરતા એવા આ જીવને જ્યારે કોઈ બચાવનાર સાચો રસ્તો દેખાડીને બચાવે છે ત્યારે એને એ બચાવનાર માણસ નથી દેખાતો, ત્યારે એને સત્પુરુષમાં ભગવાન દેખાય છે. એનું નામ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ છે. એટલે જેટલો પરમેશ્વરનો તીર્થંકર દેવનો વિનય કરે એટલો જ એ જ્ઞાની પુરુષનો વિનય કરે, અને એટલો વિનય કરે ત્યારે એનો જે મોહ છે સંસારનો એ ઓગળી જાય છે, અને એનું જ્ઞાન એટલું નિર્મળ થાય છે કે એને આત્મ સ્વરૂપ ઓળખતા વાર નથી લાગતી. એવી એની બહુ સારી દશા સત્પુરુષમાં વિનય ને ભક્તિને કારણે ઓળખાણને કારણે એટલે એને પોતાને ફાયદો થાય છે. એટલો સામાન્ય વિનય જે છે ને એમાં એક ભ્રાંતિ થવાનો સ્કોપ છે કે હું અવિનય તો કરતો નથી, હું તો વિનય કરું છું, મને આવડે એટલો કરું છું, પણ હું વિનય તો કરું છું ને, એવું આમાં નથી ચાલતો. આમાં તો શું છે, જેમ આપણે સોનું ખરીદવું હોય તો એના પ્રમાણમાં પૈસા દેવા પડે કે ભાઈ એક તોલાના 5,000 કે 4,000. હીરા ખરીદવા હોય તો એના પ્રમાણમાં આપણે પૈસા દેવા પડે, અને શાકભાજી ખરીદવા હોય તો એના પ્રમાણમાં પૈસા દેવા પડે. શાકભાજીના પૈસાથી હીરા ન આવે કાંઈ. એમ જ્યારે આપણે પૂરેપૂરું સુખ જોઈતું હોય અને હંમેશના માટે સુખી થવું હોય તો આપણે એના પ્રમાણમાં વિનય આવવો જ જોઈએ ને. એક ધંધાની અંદર અમે વેપારી લોકો છીએ, કોઈ માણસ લાખો કરોડો રૂપિયા આપણને કમાણી કરી દેતો હોય એટલું આપણે એટલું આપણને કામ આપતા હોય કે આપણે બહુ જ ઓછી મહેનતે લાખો ને કરોડો ને અબજો રૂપિયા કમાતા થઈ જાય તો એ માણસ આપણે ત્યાં આવે તો આપણે એને કેવી રીતે સાચવીએ છીએ કે એના સેક્રેટરી કે એના પીએ હોય એને પૂછી લઈએ કે ભાઈ એમને કાંઈ પણ ન ગમે એવું કંઈ ભૂલથી નહીં થવું જોઈએ, અને એને જેટલું ગમે એટલું રૂપિયાની જગ્યાએ 1.25 રૂપિયો ખર્ચે ને આપણે કામ કરીએ ના કરીએ, કેમ કે આપણને એટલો લાભ થાય છે. તો અહીંયા આપણને જેની હદ નથી એટલો લાભ થતો હોય, ઓલી તો બધી હદવાળી વાત છે, લાખ કરોડ અબજ બધી લિમિટેડ વાત છે, આમાં તો હદ બહારની વાત છે. બેહદ ફાયદો થતો હોય, બેહદ સુખ મળતું હોય અને બેહદ દુઃખનો નાશ થતો હોય તો એનો વિનય કેટલો કરે માણસ, કેટલો કરે. એ કાંઈ સમજાવવાની જરૂર નથી, એ શીખવવાની જરૂર નથી, કોઈને બી શીખવવાની જરૂર નથી. એ પ્રેક્ટિકલ સાઈડની જ વાત એમણે લખી છે, જે લખી છે ને એ વાત હકીકત એવી જ લખી છે એમણે. પદાર્થ નિર્ણય થયા પછી નિર્ભાન દર્શન કેડી છે એમાં ત્રીજું પ્રકરણ લખ્યું છે, એને પોતાનું મૂળ સ્વરૂપ છે એ સિદ્ધ પરમાત્મા જેવું છે એવું સ્પષ્ટ પ્રતિભાસે છે. બીજું સંકિત પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. ત્યારથી એના એનું જ્ઞાન અને એનો પુરુષાર્થ આત્મસન્મુખ એટલે અંતર્મુખ થોડો થોડો કામ કરતો શરૂ થઈ જાય છે. એટલે એને સમ્યક સન્મુખની દશા કહે છે. એ ડેવલપ થઈને થોડા જ વખતમાં, તે મેક્સિમમ એનો પીરિયડ 6 મહિના લીધો છે શાસ્ત્રની અંદર, અને કોઈને તો દિવસમાં કે થોડા દિવસોમાં નિર્વિકલ્પ સ્વાનુભવમાં સમ્યક દર્શન થાય છે ત્યારે એના ભવભ્રમણના નાશ થવાની પહેલી પરિસ્થિતિ સિક્યોર થઈ જાય છે. અનુભવ ને મળતી છે એટલો જ ફરક છે. બરાબર. પણ પુણ્ય તો છે ને એ ગૌણ એટલા માટે છે કે આત્માનો જે સુખ શાંતિ ને આનંદ છે, આત્મિક સુખ શાંતિ ને આનંદ છે, એક મિષ્ટાન જેવી ચીજ છે, અને પુણ્ય છે એ ખડ જેવી ચીજ છે. આપણે અનાજ વાવીએ તો ઉપર જે અનાજ થાય એમાંથી મિષ્ટાન બને, ખડમાંથી ન બને. ખડ છે એ ગાય ભેંસ ખાય, એમ પુણ્ય કોણ ભોગવે? ગાય ભેંસ જેવા જીવો. બાકી જે આત્માનો આનંદ ભોગવે છે એ બહુ મોટી વાત છે, એ મિષ્ટાન જેવી ચીજ છે. એટલે જેને આત્માનો આનંદ ભોગવો હોય એને પુણ્યમાં કાંઈ સુખ દેખાતું નથી, ખડ જેવું લાગે છે. અને જેને આત્માનો આનંદ નથી ભોગવો એને ખડ છે એ મિષ્ટાન જેવું લાગે છે. બસ આટલો ફરક છે. એટલે સર્વભાવની અંદર શું છે કે ટોટલ સરેન્ડરશિપ છે જેની અંદર, કે હવે આપ કે એમ જ મારે કરવું છે, મારી કલ્પના પ્રમાણે ને મારા સ્વચ્છંદ પ્રમાણે મારે નથી ચાલવું. હવે એવું છે કે એમની ઈચ્છામાં તો એવું છે કે એ ક્રમ ને એમને બોધ્યો છે કે તમે આ રસ્તે ચાલ્યા જાઓ, એ સિવાય તો એને કઈ બીજું કહેવાનું નથી રહેતો કે આ રસ્તે તમે ચાલો. એ રસ્તે ચાલો એટલે તમને પોતાને સેલ્ફ કોન્ફિડન્સ ઉભો થાય છે. જેમ આપણને કોઈ ડ્રાઇવિંગ શીખવે છે ત્યારે જેમ જેમ આપણી પ્રેક્ટિસ સ્ટીયરિંગ ઉપર આવતી જાય છે આપણને સેલ્ફ કોન્ફિડન્સ આવતો જાય છે. પહેલા દિવસે આપણને કોન્ફિડન્સ નથી હોતો, એમ થાય કે એક્સિડન્ટ થઈ જશે તો આમ થઈ જશે તો તેમ થઈ જશે. પણ જેમ જેમ તમે પોતે જ કામ કરો છો એમ તમને આત્મવિશ્વાસ ઊભો થાય છે. આની અંદર પણ આમાં શું છે, જે અંતર જાગૃતિ આવે છે મુમુક્ષુતાના સ્ટેજ પછી અંતર અવલોકનની, એ અંતર જાગૃતિનું રિઝલ્ટ એટલું બધું ઇન્સ્ટન્ટ અને અનુભવગમ્ય છે કે તમને પોતાને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અરે આ પરિસ્થિતિમાં હું જો અંતર અવલોકનમાં ન આવ્યો હોત તો કેટલા રાગદ્વેષમાં એને કસાય કર્યા હોત, અને અત્યારે મને કેટલી શાંતિ છે. હું ક્યાં સમજાવવું પડે એવું છે. જેમ જેમ તમે આત્મા છે એ શાંતિનું સરોવર છે, એની આજુબાજુ પણ ઠંડક જ છે. ભલે તમે સરોવરમાં હજી ડૂબકી નથી મારી, પણ નજીક જાઓ છો તો તમને શાંતિનો ઠંડકનો તો અનુભવ થાય જ છે. એવું જ આની અંદર છે કે તમે જેમ જેમ સમ્યક દર્શનની સમીપ જાઓ છો, આત્માના અનુભવની સમીપ જાઓ છો, એમ તમને એની હવા આવે છે. એટલે વિશ્વાસ આવે છે કે બરાબર છે, આ રસ્તો બરાબર છે. હા, મૂળ કેન્દ્ર સ્થાન આ વાતનું એ જ છે કે કેમ સુખી થવું, કેમ દુઃખથી મુક્ત થવું. મૂળ જે કેન્દ્ર સ્થાન છે, સેન્ટર પોઈન્ટ જ આ છે કે કેમ સુખી થવું, કેમ દુઃખથી મુક્ત થવું. એના માટેનું આ વિજ્ઞાન છે, એના માટેની બધી કેલ્ક્યુલેશન છે, અને એના માટેનું બધું લોજિક છે. આ એક વાતને સ્પષ્ટ કરવા માટે ત્રણ સિસ્ટમો અપનાવી છે કહેવામાં, એક સાયન્સ અને સાયન્સની થિયરી, એક લોજિક એટલે કર્મનો, લોજિક એટલે ન્યાય અને ન્યાય, અને એક મેથેમેટિક્સ છે, એ કર્મનો સિદ્ધાંત છે, આખો ગણતરી છે એ બધી. એ ત્રણેથી વાતને સોલિડ રીતે રજૂ કરેલી છે આપણા શાસ્ત્રોમાં, પછી આપણે એને પ્રેક્ટિસમાં મૂકવી જોઈએ. છસો ને 74 નંબરનો પત્ર છે કે કોઈ પણ માણસ જ્ઞાની અથવા વિતરાગને ક્યારે ઓળખે. બહુ સરસ પત્ર લખ્યો છે સુભાગભાઈએ, પ્રશ્ન પૂછ્યો છે અને એનો પોતે જવાબ આપે છે. જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, પરંતુ અંતરાત્મ ગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય નહીં હોવાથી, તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવી જગતવાસી જીવોને યોગ્યતા નહીં હોવાથી જ્ઞાની કે વિતરાગને તે ઓળખી શકતા નથી. આપણે તીર્થંકર દેવના સમોસરણમાં અનંતવાર જઈ આવ્યા છીએ, એમની પૂજા ભક્તિ પણ કરી છે ત્યાં જઈને આપણે સાક્ષાત પરમેશ્વરને, પણ ઓળખ્યા નથી. સોનાના દાગીના પહેર્યા છે પણ સોનું ઓળખતા નથી, હીરાના દાગીના પહેરીએ છીએ પણ હીરાને ઓળખતા નથી, એવું થયું છે. કોઈક જીવ હવે કોણ ઓળખે, કોઈક જીવ બધા નથી ઓળખતા, કેમ કે જેનો એ સ્ટેજમાં આવવાનું થયું છે, એ સ્ટેજની અંદર, એ સ્ટેજ કયું છે એ નીચે બતાવશે, પણ એ કોઈક જીવ જ આવે છે, બધા નથી આવતા. કેમ કે મોટા ભાગના માણસો ધર્મના ક્ષેત્રમાં સમજ્યા વગર અંધશ્રદ્ધાથી, બ્લાઇન્ડ ફેથથી અનુસરણ કરીને પ્રવૃત્તિ કરે છે, ઘેટાની જેમ. એક ઘેટાની પાછળ બીજું ઘેટું ચાલે, બીજાની પાછળ લાટું, આખું ટોળું જાણે એક પડે કૂવામાં તો બધા કૂવામાં પડે, એમ આખા ટોળમ ટોળા જે ધર્મના ક્ષેત્રની અંદર લોકો પ્રવૃત્તિ કરે છે, એ બધા અંધશ્રદ્ધાથી આંખો મીચીને ચાલે છે. તાવડી લેવા જાય તો ટકોરો મારીને લે કે છેતરાય નહીં, પણ ધર્મના ક્ષેત્રમાં કોઈ પરીક્ષા કરતા નથી કે હું બરાબર કરું છું કે બરાબર નથી કરતો, એમ જ ચાલી જાય છે. કેમ કે આપણા બધા પૂરું ઘરમાં પહેલા બધા આમ કરતા હતા, આપણા મા બાપને ભડી લો, આપણે પણ એમ જ કરો, કોઈ વિચારતું નથી કે આમ શા માટે આમ. હવેની જે પેઢી છે, અત્યારના જે યંગસ્ટર છે, એ એમને એમ સ્વીકારવા તૈયાર નથી. એ લોકોએ શું કરવા, કોઈક જીવ સત્સમાગમના યોગથી, એટલે એને સત્સંગ મળ્યો હોય તો આવી વિચારણા મળે, વિચારવાનું મળે, નહીંતર આવું વિચારવાનું પણ મળતું નથી. માણસને એટલા બધા રોજના કામ અને પ્રોબ્લેમ છે કે આવા વિચાર, આવું વિચારવા માટે નવરો નથી થતો. પણ જો સત્સંગ હોય તો આ પ્રકારના વિચારો ઉદ્ભવ થાય છે. સહજ શુભકર્મના ઉદયથી, એટલે શું કે એને એ પ્રકારનો ઉદય છે કે એને સત્સંગ મળ્યો અને આ વિચારણ કરવાનો મોકો મળ્યો. કાંઈક તે પ્રકારની યોગ્યતા પામીને, એટલે સમજવા માટે પોતે જિજ્ઞાસામાં આવીને વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. હવે એમ કેમ અહીંયા લીધું વિતરાગને યથાશક્તિ? વિતરાગ કહો કે જ્ઞાની કહો, યથાશક્તિમાં શું છે કે બધાને કેટલા કોઈને કંઈ પ્રોબ્લેમ મૂંઝવતા હોય છે, એ જ્યારે સત્સંગમાં આવે છે ત્યારે એ પ્રોબ્લેમનું એને સોલ્યુશન મળવાનું ચર્ચા કરીને એક સાધન બને છે. અને કંઈક ને કંઈક એને સોલ્યુશન મળે છે કે નહીં, વાત તો કંઈક એકદમ રિઝનેબલ છે, હં, અને વાત તો ઠીક લાગે છે, યોગ્ય વાત લાગે છે, ન્યાયસર લાગે છે, ન્યાયસંગત લાગે છે, હં. એટલે એ રીતે એને પોતાને એમ લાગે છે કે તો પછી જ્ઞાન બરાબર છે, આને તો આ જ્ઞાન બરાબર છે, તો આ જ્ઞાન બરાબર છે, એમ જેટલું જેટલું એને સમાધાન થાય છે એટલું એને વિશ્વાસ આવે છે. યથાશક્તિ ઓળખે છે એટલે શું, એના પ્રમાણમાં વિશ્વાસ આવે છે. પૂરેપૂરો વિશ્વાસ તો ઓળખાણથી જ આવે, પણ હજી ઓળખાણ નથી થઈ. એને સત્સંગ મળવાથી જે કાંઈ સમાધાન થયું, એ સમાધાનથી વિશ્વાસ પહેલાં ઊભો થાય છે. ના, પાત્રતા પ્રમાણે, હા, એના પાત્રતા પ્રમાણે એને સમાધાન થાય છે. કેટલાકને સમાધાન બિલકુલ નથી થતું, તો કેટલાકને પાત્રતા પ્રમાણે સમાધાન થાય છે અને એ પ્રમાણમાં એનો વિશ્વાસ ઊભો થાય છે કે આ જ્ઞાની લાગે છે અને આપણે હજી પણ આના સત્સંગમાં રહીએ, ભાઈ વિચારીએ તો કંઈક આપણને ઓળખાણ થવાનો અવસર આવે. તથાપિ ખરેખરું ઓળખાણ તો, હવે ક્યારે ખરેખર ઓળખાણ, એટલે ખરી ઓળખાણ તો ક્યારે આવે, જે પરમેશ્વર બુદ્ધિ થાય એવી, કે દ્રઢ મુમુક્ષુતા પ્રત્યે. એટલે આપણે 128માં પત્રમાં પેરેગ્રાફ વાંચ્યો, એવી દ્રઢતા આવે કે ગમે તે સંજોગોમાં મારે મારું આત્મકલ્યાણ કરવું જ છે, હવે દુઃખી નથી થવું, હું બહુ દુઃખી થયો, હવે મારે દુઃખી નથી થવું, કોઈ પણ ભોગે હવે મારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું જ છે, એવો નિર્ધાર કરે ત્યારે એને દ્રઢ મુમુક્ષુતા. કેમ કે કોઈ પણ સંજોગોમાં એ કામ કરવું છે, અનકન્ડિશનલ કરવું છે, એવી દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ. તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલા ઉપદેશને અવધારણ કરે, પછી એને પોતાની યોગ્યતાને પોતાના સ્ટેજ પ્રમાણે જે કાંઈ ઉપદેશ મળે છે એને એ એક્ઝિક્યુટ કરવા માટે તૈયાર થાય છે. અમલીકરણ જેને કહીએ, એટલે એની તૈયારી થાય છે. બે વાત, એક દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, બીજું પોતાને યોગ્ય એવું અમલમાં મૂકવાનો પણ પોતે પ્રયત્નશીલ રહે છે. બે, અને અંતરાત્મવૃત્તિ પરિણામે. અંતરાત્મવૃત્તિ એટલે શું છે કે અંતર્મુખ કેમ થવું એવી એક વૃત્તિ ઉત્પન્ન થાય છે. કેમ કે સત્સંગમાં એમ સમજાય છે કે અત્યાર સુધી ધર્મ સાધન જેટલા કાંઈ કર્યા તે બધા બાહ્ય વૃત્તિથી કર્યા, બહિર્મુખ પરિણામથી કર્યા, અને ધર્મ અંતર્મુખ પરિણામથી, અતિન્દ્રિય જ્ઞાનથી થાય છે. કાલે પ્રશ્ન પેલા બેને ઉપાડ્યો હતો કે અહીંયા અતિન્દ્રિય જ્ઞાનથી તો અનુભવ થાય છે ને, આપણી પાસે તો અતિન્દ્રિય જ્ઞાન નથી, તો એની જિજ્ઞાસા પહેલાં ઊભી થાય કે અતિન્દ્રિય જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય. એવી અંતરાત્મવૃત્તિ પરિણમે એ અતિન્દ્રિય જ્ઞાનને કેમ ઉત્પન્ન થાય, અંતર્મુખ પરિણામ કેમ ઉત્પન્ન થાય, એનો શોધક જીવ હોય, એની ખોજ કરતો હોય, અને જ્ઞાની પુરુષના ઉપદેશમાં અંતર્મુખ કેમ થવાય એ વાત આવતી હોય, ત્યારે એને લાઈટ થાય છે. આ વિષયમાં હું અંધારામાં ઉભો હતો, હવે આ કે છે બરાબર મને સમજાય છે. એટલે પછી એને એ વખતે કહેનારને ઓળખ થઈ જાય છે કે હા, આ પોતે અંતર્મુખ પરિણમી અને અંતર્મુખ કેમ થવા એ વાત કરે છે. એટલે વિષય સ્વસંવેદનનો છે. આપણે જે જ્ઞાન સામાન્યનો વિષય લીધો હતો, જ્ઞાનાકાર જ્ઞાન, એ જ્ઞાનાકાર જ્ઞાનમાં સ્વસંવેદન છે, અને એ સ્વસંવેદન છે એ જ્ઞાન જ્ઞાનને વેદે છે, એમાં બહિર્મુક્તા થતી નથી કે હોતી નથી. એ વિષય એને ત્યારે સમજાય છે, ત્યારે એને કહેનારની ઓળખાણ થાય છે કે ઠીક આ પરિણમીને અનુભવ કરીને આ વાત બતાવે છે, નહીંતર આ વાત બતાવી ન શકે કોઈ. ત્યારે ઓળખાણ થાય. કેમ કે એને એ ક્યાંથી બતાવે છે? આ તો પોતે પણ જો અનુભવ હોય તો જ બતાવી શકે, નહીંતર બતાવી ન શકે. આમાં શું છે, હીરા તો સાચા ને ખોટા બે આવે છે, પણ જેને લાઈટ જોતા આવે છે એને તરત ખબર પડે છે. ખોટો હીરો હાથમાં આવે એ તરત જ કહી દે આ તો આંધળું છે. આંધળું કે ને, આ તો આંધળું છે એમ જ કહી દે. એ પીસ છે એ આંધળો છે, એની અંદર લાઈટ જ નથી, દેખાવ તો બંનેનો સરખો છે અને ચમક પણ લાગે ઉપર છેલ્લે નરી આંખે જોઈએ, પણ આઈ ગ્લાસ મૂકે એટલે તરત જ ખબર પડે કે આંધળું છે, આમાં કાંઈ નથી, આ તો ખોટો પથરો છે, આ હીરો હીરો છે. એમ એના પ્રકાશની પરખ આવી જાય છે. એમ આની અંદર પણ જે કહેનાર હોય છે એની અંતર્મુખ વૃત્તિ સમજાય છે, અને તો જ એને કહી શકે, સમજાવી શકે, બોલી શકે, અને પેલાને પણ ખ્યાલ આવે કે આમ કહેવા માંગે છે. બસ એના ઉપરથી એને ઓળખાણ થાય છે, અને એ અંતરાત્મ વર્તન પરિણામે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. જગતવાસી જીવોને જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? કેમ કે એની દ્રષ્ટિ જેવી નથી, એની જાતની પરખ નથી, એને ક્યાંથી ઓળખાણ થાય કે ન થાય? એને તો બીજા માણસ જેવા જ માણસ લાગે છે. પછી તો એમને દ્રષ્ટાંત આપ્યું છે અને દ્રષ્ટાંતથી એ વાતને વધારે સમજાવી છે, પણ આ વાત એમણે 674 પત્રમાં કરી છે. આપણે આના ઉપર બહુ ડિસ્કશન કર્યું છે. છેલ્લો આર્ટિકલ જે છે તત્વાનુશીલનમાં 21 નંબરનો, સમ્યક્ત્વ શું છે, એમાં આ વાત કરી છે, એમાં એવા વિસ્તારથી વાતને ચર્ચા કરી છે. પછી ભક્તિનો એક આર્ટિકલ લખેલો છે, એમાં 12 પ્રકારની ભક્તિ લીધી છે. પરાભક્તિ એટલે છેલ્લી ચરમ સીમાની ભક્તિ, પરા એટલે પરમ ઉત્કૃષ્ટ, બે એક જ વાત છે, એક જ વાત છે. હવે ભેદભાવ નથી રહેતો, અભેદ એટલે જેમાં ભેદ નથી રહેતો. આત્માની ભક્ત, આત્માનું બહુમાન આવે તો દ્રવ્ય પર્યાયનો ભેદ નથી રહેતો. સત્પુરુષ પ્રતિ આવે તો મારા તારાનો ભેદ નથી રહેતો.
આપણે એમ કહીએ છીએ કે આયુષ્ય આપણે કોઈનો વખત નથી કરી શકતા, તો આમાં કૃપાળુબેન જયારે એમના પિતાશ્રી જાય છે પેલા ફકીર બાબાને મળવા, ફકીર બાબાને મળવા જાય છે ને થોડા લેટ પહોંચે છે ને, તો ફકીર બાબા કહે છે કે આપ થોડે જલ્દી સે આયે હોતે તો કૃપાળુબેનનું કઈક આયુષ્ય વધી જાત, એવું કઈક વાત કરે છે ને.
નહીં નહીં, એ બધી વાત સાંભળી વાત કોઈ છે. એક્ઝેક્ટલી શું છે આમાં, કર્મની થિયરી પ્રમાણે કે કોઈ પણ જીવ આયુષ્ય આગલા ભાવમાં જ બાંધે છે. આપણે હવે પછીના ભાવનું આયુષ્ય અત્યારે બાંધશું આ ભાવમાં, અને અત્યારે જે આયુષ્ય ભોગવીએ છીએ એ ગયા ભાવમાં બાંધેલું છે, એ ફિક્સ છે. કર્મનો નિયમ એવો છે કે જે કર્મ ઉદયમાં આવે એમાં ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનો અધિકાર નથી. આયુષ કર્મ આપણે ઉદયમાં આવી ગયું છે, આપણા આયુષમાં ફેરફાર કરવાનો, એક સેકન્ડ આખું પાછું કરવાનો ફેરફાર નથી. કોઈ સ્યુસાઇડ કરીને મરવા માગે તો મરી ન શકે, અને કોઈ બચવા માગે તો બચી ન શકે. ફિક્સ છે, અને એ ગમે તે પરિસ્થિતિમાં આયુષ પૂરું થાય એટલે દેહ ને આત્મા જુદો. ખરાશ
જો તમે દીક્ષા આપી હોત તો તમે
લાંબો
જોગીને જીવતો જોતો. એટલે આપણું બે બે ચીજ લેવાય ને, એમ થવાનું જ નથી. એટલે કૃપાલદેવ
એમાં શું છે, કર્મ ની થિયરી એમાં કઈ ફેરફાર થતો નથી. એ એક સાયન્સ છે, કર્મ ની જે થિયરી છે ને એ સાયન્ટિફિક છે. અને સાયન્સ સાયન્સ જ રહે છે, સાયન્સ બદલાતો નથી એમ છે. એટલે એમાં કોઈનો ફેરફાર થતો નથી. ભગવાન મહાવીર સ્વામીનો 72 વર્ષનું આયુષ હતું, એ બસ એ આયુષ પૂરું કરીને સીતાલીમાં પધારી ગયા. તો ઋષભદેવ ભગવાનનું 1 કરોડ પૂર્વનું આયુષ હતું, કે એવી રીતે આયુષ હતું એ પ્રમાણે એ રહ્યું. અત્યારે સિમંદર ભગવાનનું 1 કરોડ પૂર્વનું આયુષ છે તો એ પ્રમાણે જ રહ્યા. હવે એમને તો અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે હરિયન દશામાં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય. એ તો પુરુષાર્થ અનંતો છે, પણ અઘાતીમાં પુરુષાર્થ કામમાં ના આવે, એ તો ઘાતી કર્મમાં કામમાં આવે. તો આ તો 4 અઘાતી છે, આયુષ નામ ગોત્ર વેદની, એ 4 કર્મ તો અઘાતી છે, એમાં કઈ પુરુષાર્થ કામમાં ના. એ તો જે ફિક્સ થઈ ગયું એ ફિક્સ થઈ ગયું, પછી એમાં કોઈ ફેરફાર ના કરી શકે. એમાં સીધાલીમાં જલ્દી વહેલું જવું છે એવું કામ ના આવે. એ તો આયુષ જેનું જે તીર્થંકરનું જેટલું આયુષ હોય પૂરું કરીને જાય, એમાં એક સમય પહેલા પણ ન જાય ને પછી ન જાય. અને એ પ્રકારે વહેલું મોડું કરવાનો કોઈ અભિપ્રાય કે વિકલ્પ જેને જ્ઞાન હોય એને આવે નહીં. શું જેને એ જાતની સમજણ હોય એને એ વિકલ્પ જ ના આવે.
પેલા બંને બે એક્ઝામ્પલ લેવાય ને, કે પેલા પૂછે છે કે મને મોક્ષ કેવી રીતે થાય, તો કે બેઠા બેઠા આમ જ રોષ થઈ જાય, એ બેસવાનું નથી એટલે થવાનું નથી.
જ્ઞાનીઓ છેલ્લે ચેન્જ કરી શકે એમ વાત થઈ હતી ને,
એમાં શું છે એ પણ જીવની યોગ્યતા ઉપર તો આધાર રાખે છે. એમાં શું છે કે જ્યારે કોઈને એવો ઓળખાણ હોય છે અથવા અભિપ્રાય હોય છે કે જ્ઞાની છે, અને અત્યારે મારા છેલ્લા શ્વાસો ચાલે છે અને મારા આત્મકલ્યાણ માટે પધાર્યા છે, તો એને જોવે તો એના પરિણામ બદલી જાય, પછી ઉપદેશ સાંભળે તો ઓર બદલી જાય, તો એની લેશિયા ફરી જાય. હા, પણ હવે એ પોતે જ જો એનો જીવન સગાવાલામાં ને બૈરા છોકરામાં ને શરીરમાં ને રોગમાં હલવાઈ ગયો હોય તો એ સત્પુરુષ કે સાંભળે નહીં ને જોવે નહીં. એટલે એ તો એની યોગ્યતા ઉપર તો આધાર છે. હા, એના ઉપર આધાર.
એક ઋણાનુબંધ બાંધ્યો હોય કે એના પર એનો ઉપકાર કરવાનો હોય.
હા,
એ રીતની યોગ્યતા હોય છે, એ રીતની યોગ્યતા હોય છે. જો સુભાગભાઈ ને કૃપાળુદેવ ને આપણે દ્રષ્ટાંત લઈએ તો 249 પત્રમાં એમને કહ્યું કે મેં આ ભાવમાં તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું અને અમારા હાથે કામ થશે તો અમે અમારું સૌભાગ્ય સમજશું. બરાબર. હવે થયું શું કે આપણે ઇતિહાસ જોઈએ, 6-7 વર્ષનો એમનો સંયોગ રહ્યો છે. તો સૌભાગભાઈ એટલા બધા સમર્પિત અને ભક્તિમાં હતા કૃપાળુદેવ પ્રત્યે કે એમને આત્મકલ્યાણનો વિષય ગૌણ થઈ ગયો હતો. બસ મને તો મારું સર્વસ્વ મળી ગયું, મારા ભગવાન મને મળી ગયા, હવે મારે શું જોઈએ છે, હવે મોક્ષે ક્યાં જોઈએ છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, મોક્ષે જવું, એ બધું એમને એક વખત છૂટી ગયું કે બસ મને તો ભગવાન મળી ગયા, હવે મારે જોઈએ શું. મને ન મળ્યું હોય તો કંઈક મળ્યું એમ ગણાય, તો એમને સર્વસ્વ મળ્યું એવું થઈ ગયું. કૃપાળુ દેવ સમજતા હતા બધું કે આ તો ખૂબ ભક્તિમાં છે અને એમનું જે ભક્તિ છે એમાંથી બહાર નીકળતા જ નથી, આને કેવી રીતે બહાર કાઢવા. તો દિવસ ક્યારેક એમને એક 471 અને 472 પત્રમાં એમણે વાત થોડી છેડી છે બીજ જ્ઞાનની. બીજ જ્ઞાન એટલે બીજું સંકેત, સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ. સત્પુરુષની ઓળખાણ થયા પછી સ્વરૂપની ઓળખાણ થાય. તો એમને કહ્યું, વચ્ચે એક પત્રમાં લખ્યું કે તમને મૂળ વસ્તુ તો પ્રાપ્ત થઈ ગઈ છે, હવે આગળ દશા કેમ વધતી નથી, એનો કેમ વિચાર કરતા નથી કે ત્યાર પછીની દશાનું શું. તો પણ એ સાંભળતા જ નથી વાત. એ કે મને તમે મળ્યા છો પછી મારે બીજો વિચાર શું કરવાનો, શું. એટલે એ સાંભળતા નથી. પછી 471-72 પાછો ફરીને એમને બીજ જ્ઞાનની વાત છેડી કે જો આ વિષયના કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો એને પોતાની બાબતમાં જિજ્ઞાસા વધી જાય અને એ જિજ્ઞાસા એને સ્વરૂપ ઓળખાણ થવામાં કામમાં આવે. હજી પણ એ ધ્યાન દેતા નથી. હવે જ્યારે છેલ્લે મરણ પથારીએ પડ્યા અને છેલ્લા 6-7 મહિનાથી તાવ આવતો હતો, ઉતરતો નહોતો, ત્યારે કૃપાળુદેવને દર્શન માટે પોતાને અશક્તિ થઈ ગયેલી, મુસાફરી કરી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે સાયલા બોલાવતા હતા. કૃપાળુદેવ ભવાણિયા અને મોરબી વચ્ચે આટા મારતા હતા પણ સાયલા આવતા જ નહોતા અને ખોટે ખોટા વાયદા કરતા હતા. અઠવાડિયે પછી આવીશ, 15 દિવસ પછી આવીશ, થોડા દિવસ પછી આવીશ, પછી આવીશ, પછી આવીશ, ઈરાદાપૂર્વક. કેમ કે જોતા હતા કે આમને હવે મારે જ્ઞાન પ્રાપ્તિ કરાવી છે તો આ હવે દર્શન માટે જો એની ઈચ્છા તીવ્ર થશે તો જ આનો એકદમ મોહ ઘટી જશે અને એકદમ દર્શન મોહ ઘટી જશે, પછી હું જે કહીશ ને એ તરત જ પરિણમન કરશે, તરત એક્ઝિક્યુટ કરી લેશે. તો બીજ્ઞાનની પ્રાપ્તિ અને સમીક દર્શનની પ્રાપ્તિમાં વાર નહીં લાગે. ખૂબ ખેંચ્યું, ખૂબ ખેંચ્યું, ખૂબ ખેંચ્યું એમને, 8 મહિના સુધી ખેંચ્યું. મેં તો બધો સ્ટડી કર્યો છે એમના પત્રોનો, આ છેલ્લા 8 મહિનાના. 8 મહિના ખેંચ્યા પછી સૌભાગભાઈ એમ લખે છે કે હવે મારું મૃત્યુ માંદગીને કારણે નહીં થાય, હવે તમારા દર્શનના વિયોગને કારણે મારા પ્રાણ છૂટી જશે. આવવું હોય તો આવજો, ના આવવું હોય તો તમે જાણો. એ પહેલા એમણે ઘણા એમને ઓળંબા આપ્યા છે કે તમારું જાય છે શું પણ આવવામાં, પણ ઓલા તો બરાબર એમને પરીક્ષા કરતા હતા કે હવે આ એમને ઠેકાણે લાવવા છે મારે, એટલે એમ કઈ આવવાના એ નહોતા. એ તો બરાબર જોતા હતા કે ક્યારે પાકે, કાળ પાકે ને હું જાઉં. એટલે છેલ્લે સુધી ખૂબ ખેંચ્યું, ખૂબ ખેંચ્યું અને પછી જ્યારે આ કાગળ આવ્યો એમનો કે હવે હું જીવી જ નહીં શકું, તમારા દર્શન વગર હું નહીં જીવી શકું, એ જ્યારે વાત આવી ત્યારે પોતે આવ્યા. ત્યાં આવ્યાના થોડા દિવસ એમને ત્યાં રહ્યા. પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ, બીજું ત્રીજું જોતા એમ લાગ્યું કે હજી પણ અહીંયા આ વાત જે મારે કરવી છે એ સફળ નહીં થાય, એટલે ચાલો ઈડર કે એમને ઈડર ઉપાડ્યા. એટલે છોકરાઓ કહે છે કે બાપાજીને તમે ઈડર લઈ જાઓ છો પણ એમને તો અશક્તિ કેટલી શરીરમાં આવી ગઈ છે, 7-8 મહિનાથી તાવ આવે છે, મરણ પથારીએ છે, સાવ નબળા પડી ગયા છે, કેવી રીતે ઈડર આવશે. તો કે કાંઈ તમારે જોવાનું નથી, હું સાથે છું, પછી તમારે શું ચિંતા છે. લઈ ગયા ઈડર. ઈડર જઈને એમણે એમને બીજ જ્ઞાન આપ્યું છે. બીજ જ્ઞાન આપ્યું છે એટલે શું કર્યું છે કે અંતરાત્મ વૃત્તિ કેવી હોય, અંતર્મુખ પરિણમન કેવું હોય એ એમણે સાક્ષાત બતાવ્યું એમને અને એ જોવાની યોગ્યતા એમને પાકી ગઈ હતી. એ યોગ્યતા ન પાકી હોય ને જ્ઞાની બતાવે તો પણ પેલાને એ વાત નજરમાં આવતી નથી, અને નજરમાં ના આવે તો પરિણમન ન થાય, નજરાય તો પરિણમન થાય. એ નજરમાં આવી અને ત્યાર પછી એક અઠવાડિયે એ ઘરે આવી ગયા છે. એક અઠવાડિયે એમને સ્વાનુભવ થયો છે અને એમને કૃપાળુને છેલ્લો પત્ર લખાવ્યો છે અંબાલાલભાઈ પાસે કે મને આ રીતે સ્વાનુભવ થયો છે, આપની કૃપાથી દેહ અને આત્મા બે ફડાક જુદા પડી ગયા છે અને સહજ દશા મારી એવી જ રહી છે. હવે એ બહુ જ મારું વિચિક્ષણ હતા અને બહુ જ કુનેથી બહુ જ કુશળતાથી એમણે કામ કરી લીધું છે. એટલે આવો ઇતિહાસ, જીવંત ઇતિહાસ જોવા મળે છે કે કેવી રીતે નાની અને જ્ઞાનીના સંઘમાં આવેલા જીવનનું કામ થાય છે. કૃપાળુદેવના શબ્દોમાં કોઈ વાત આવી હોય, એ છેલ્લો પત્ર એમણે જે 782મો પત્ર જે લખ્યો છે એમાં એમને સૌભાગભાઈની છેલ્લી દશાનું વર્ણન કર્યું છે. એ બતાવે છે કે એમને અનુભવ થઈ ગયો હતો, મહામુનિઓને પણ દુર્લભ એવી દશા એમણે પ્રાપ્ત કરી હતી એમ કરીને લખ્યું છે. મુનિઓ એટલે અત્યારના જે સંપ્રદાયના મુનિઓ છે, બધું ત્યાગ કરીને બેઠા છે પણ એવી જ્ઞાન દશામાં દેહ નથી છોડતા, એવી જ્ઞાન દશામાં દેહ છોડ્યો એમણે, એ વાત એમણે લખી છે. એવું કૃપાળુદેવના વર્ડ શબ્દોની અંદર ઓથેન્ટિકલી ક્યાંય નથી
આવતું,
કઈ શબ્દો એવા નથી મળતા. આપણે અત્યારે શું છે, આપણા સમાજની અંદર એ જાતનો એટમોસ્ફિયર છે કે પ્રભુ શ્રી અંબાલાલભાઈ અને જુઠાભાઈ, હા જુઠાભાઈ ત્રણ માટે વાત આવે છે. પણ ઓથેન્ટિકલી જુઠાભાઈ માટે એમણે તો શું લખ્યું છે, એ શબ્દોનો અર્થ બધા સમજે એવો નથી લખ્યો. મોક્ષ માર્ગને આપે એવું સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થયું હતું, એટલે પહેલું સંકેત પ્રાપ્ત થયું હતું. મોક્ષ માર્ગ છે એ તો પરમાર્થ સમ્યક દર્શન છે, તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ એમ નથી લખ્યું. મોક્ષ માર્ગને આપે એવું સમ્યક્ત્વ, એટલે વ્યવહાર સંકેત કે સત્પુરુષની ઓળખાણ જે થઈ, કૃપાળુદેવની ઓળખાણ થઈ હતી એમને જેઠાભાઈને, એ પહેલું સંકેત છે 751 પ્રમાણે, એ એમને પ્રાપ્ત થયું હતું એમ કેવું છે. એટલે બહુ જ એમના એક એક શબ્દનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે, અહીંયા શું કહેવા માંગે છે.
તો આપનું કહેવું છે કે પ્રભુ શ્રીજીને ભી આમાં નથી ક્યાંય કૃપાળુદેવના
આમ કોઈ ઓથેન્ટિકલી શબ્દો નથી મળતા આટલા પત્રોમાં, કોઈ એવું ઓથેન્ટિક
વાત નથી. ઉપરમાં થયું છે પ્રભુ શ્રીજીને એવું કંઈક એટલે એકદમ ખ્યાલ જ, પણ ક્યાં કેવું
નથી એમ કૃપાળુદેવના શબ્દોમાં નથી મળતો. પછી એવું છે કે વાતો તો કેટલી જાતની ચાલે છે, મૌખિક વાતો જુદી વસ્તુ છે અને કૃપાળુદેવ સર્ટિફાય કરે એ વાત જુદી છે. ના એટલે ઓળખાણ થઈ હોય તો પહેલું સંકેત ગણવું જોઈએ, પહેલું સંકેત ગણવું જોઈએ. પણ જે જ્ઞાન દશા છે એ પરમાર્થ સમ્યક દર્શન છે. પહેલું સંકેત કૃપાળુદેવને જેટલાય ઓળખાણ, જેટલાને ઓળખાણ થયું હોય બધાને ગણવું જોઈએ. અને એમાં ભલે મુખ્ય હોય કે અમુખ્ય હોય, જેને અંદરમાંથી ઓળખાણ થઈ ગઈ એના માટે આ સ્વીકાર કરી લેવો જોઈએ કે ભાઈ એને સમ્યક પહેલું સંકેત થયું છે.
હા,
એના માટેનો તથારૂપ પુરુષાર્થ હોય છે ત્યારે.
પણ
હા થશે, હા મેં વહેલું મળું પણ થશે, હા હા ચોક્કસ. કેમ કે પહેલા સંકેતના ગર્ભમાં બીજું સંકેત છે અને બીજા સંકેતના ગર્ભમાં ત્રીજું સંકેત છે. એટલે ગર્ભમાં જે આવ્યો એનો જન્મ થવાનો એમમાં છે, એટલે થવાનું ખરું. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે જેને એક વખત પણ સત્પુરુષની ઓળખાણ થાય તે નિર્વાણ પદનો અધિકારી છે. એ સમ્યક દર્શનનો અધિકારી છે એવું ન લખ્યું, કેમ કે સમ્યક દર્શનનું ફળ મોક્ષ દશા છે, તો એને મોક્ષ દશાનો અધિકારી છે એવું લખ્યું છે. એટલે થયું છે શું કે જીવો સત્પુરુષના સમાગમમાં આવે છે, સત્સંગમાં આવે છે, પણ ઓળખતા નથી. ઓળખે તો એને પરમેશ્વર બુદ્ધિ આવે. પરમેશ્વર બુદ્ધિ આવે એટલે એના ગર્ભમાં પહેલા સંકેતમાં આવ્યું, એ બીજા સંકેતમાં આવવાનો, એ ત્રીજા સંકેતમાં આવવાનો. પછી જે ટાઈમ પીરિયડ છે એ ઇમટીરિયલ છે, એનું કોઈ એટલું મહત્વ નથી. એ વાત ચોક્કસ છે, કેમ કે એમાં સત્પુરુષને એનું કારણ શું છે કે એમાં સતનું દર્શન છે. સત્પુરુષની ઓળખાણમાં એમની અંતરાત્મ પરિણતિથી ઓળખાણા છે. તો અંતરાત્મ પરિણતિનો વિષય તો પરમાત્મા છે. તો 223 પત્રમાં એમણે જે લખ્યું પરાભક્તિ, એ એના માટે લખી છે કે સત્પુરુષ પ્રત્યે જે પરાભક્તિ થાય છે, ઉપાંગનાઓનો દ્રષ્ટાંત દઈને જે વાત કરી છે એમાં એ વાત છે કે એમણે એ પરમાત્મ તત્વને ઓળખ્યું. કેમ કે અંતરાત્મ વૃત્તિનો વિષય પરમાત્મા છે, તો પરમાત્મા અને પરમાત્માને અનુસરતી અંતરાત્મ વૃત્તિ સદૃશ ભાવે છે, સરખા પરિણામે છે. એટલે એને ત્યાં સતને ઓળખ્યું છે. સતને ઓળખીને જે સંસ્કાર પડે છે, જે સત અવિનાશી છે, તો એના સંસ્કાર પણ અવિનાશી છે, એ નાશ નથી પામતા. આ બહુ મોટી વાત છે.
અમારે હમણાં એક જીવન સિદ્ધિમાં ક્વેશ્ચન હતો કે કૃપાળુ કોઈકે પૂછ્યું કે આપણામાં જૈન દર્શન મત પ્રમાણે કૃપાળુદેવ અરે શ્રી કૃષ્ણ નરકમાં બતાવે છે અને ગોપીઓ એટલે જે વેદાંત છે એમાં સ્વર્ગ બતાવે છે, તો એમાં કૃપાળુદેવે એમ જવાબ આપ્યો છે કે બંને બંનેની રીતે સાચા છે. તો એ કઈ રીતે લેવાનું છે એક્ઝેક્ટલી?
હવે એવું છે કે ભાગવતને એમને પોતે લખ્યું છે, ભાગવતની અંદર શ્રી કૃષ્ણની કથા પરમેશ્વરના નામે ગાઈ છે, એટલે ગોપાંગનાઓ એને પરમેશ્વર તરીકે જોતી હતી, બીજું કાંઈ નથી. તો પછી પરમેશ્વરને દુર્ગતિ કેમ હોય એમ? એને પ્રમાણે હવે કર્મની થિયરી તો કોઈના માટે ફેરફારવાળી થતી નથી. તીર્થંકર દ્રવ છે કૃષ્ણ છે, એ આવતી 24ના 12મા તીર્થંકર છે, 13મા તીર્થંકર છે આવતી 24માં, અને શ્રેણિક મહારાજાનો જીવ છે એ આવતી 24ના પહેલા આદિનાથ ભગવાન છે. શું કર્મ થિયરી? તો એ તો વિજ્ઞાન છે, સાયન્સ છે, સાયન્સ તો કઈ બદલાતું નથી. તો એમના કર્મો પ્રમાણે એમણે જે અસાધના કરેલી એને લઈને અત્યારે એ નરકમાં છે, પણ ત્યાં પણ એ આત્માનો આનંદ ભોગવે છે, નરકના દુઃખ નથી ભોગવતા. શું તો એ રીતે જુઓ તો એ દુઃખી નથી, પણ જે પરિસ્થિતિ છે, બાહ્ય પરિસ્થિતિ છે, એ તો જે છે તે છે, એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. પરમાણુનું વિજ્ઞાન ને જીવનું વિજ્ઞાન તો કાંઈ બદલાતું નથી. શું એટલે તીર્થંકર નું દ્રવ હોય તો એ નરકમાં જાય, એવું કઈ નથી કે એ તીર્થંકર નું દ્રવ છે એટલે બચી શકે, એવું કઈ નથી. અપરાધ કર્યો એટલે એનું ફળ ભોગવવાનું. કારણ કે અપરાધ અજ્ઞાન દશામાં કર્યો, ફળ ભલે જ્ઞાન દશામાં આવે, અપરાધ તો અજ્ઞાન દશાએ કર્યો, પછી જ્ઞાન થયું, જ્ઞાન થયું ને પછી એનું ફળ આવ્યું, ફળ ભોગવવું પડે. બહુ નાનો અપરાધ, બહુ જ અલ્પ નાનો અપરાધ. આમાં શું છે, મોક્ષ માર્ગ એવો છે કે જેમ તમે ઉપર જાઓ એમ સાંકડો થતો જાય છે, જેમ ઉપર પર્વતની ટોચ જેવું છે, નીચે તમે સડક ગમે એટલી મોટી પોળી બનાવો, પણ જેમ જેમ તમે ઉપર જાઓ ત્યાં જગ્યા થોડી હોય એટલે માર્ગ તો સાંકડો થવાનો છે, એમ ઉપર 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 માર્ગ સાંકડો થાય છે, ત્યાં થોડો દોષ પણ ન ચાલે. જેમ કે એક દ્રષ્ટાંત આપું તમને કે મુનિ દશા છે એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વાળી દશા છે. હવે છઠ્ઠા ગુણ સ્થાને નિંદ્રા આવે, સાતમા ગુણ સ્થાને નિંદ્રા ન આવે, કેમ કે તો આત્માનો નિર્વિકલ્પ અનુભવ હોય છે. મુનિ છે એ નિંદ્રા લે તો રાતના 12 પછી એટલે મધ્યરાત્રિ પછી અંતર્મૂર્તની નિંદ્રા એને હોય, એ પણ કેવી આછી નિંદ્રા હોય, કેમ કે વારંવાર એ તો સાતમા ગુણ સ્થાને આવે, ઝૂલતી દશા છે. હવે એમાં જો કોઈ ઊંઘી જાય તો એનું છઠ્ઠું સાતમું ગુણ સ્થાન છૂટીને ચોથા ગુણ સ્થાને આવે સીધા, ખાલી ઊંઘ આવે એમાં. તો કે ઊંઘ આવે નહીં મુનિને, પણ આવે તો જ ખલાસ. હવે ઊંઘ છે એ કઈ મોટો અપરાધ છે, પણ એ પ્રમાદ દશા છે, એક જાતનો પ્રમાદ છે. અને મુનિને પ્રમાદ હોય નહીં, મુનિને પ્રમાદ હોય તો મર્યાદિત હોય, સીધા અપ્રમત. પ્રમત અને અપ્રમત બે ગુણ સ્થાન છે એમનું, છઠ્ઠું પ્રમત ગુણ સ્થાન, સાતમો અપ્રમત ગુણ સ્થાન. છઠ્ઠા ગુણ સ્થાને મર્યાદામાં જ રહીએ, સીધા સાતમા ગુણ સ્થાને આવી જાય. હા તો ચોથું ગુણ સ્થાન આવી જાય, બારમા મુનિ દશા આવે, અંદરમાં ચોથું ગુણ સ્થાન. તો માર્ગ છે ને ઉપર છે એમ સાંકડો થતો જાય છે, ત્યાં અલ્પ અપરાધ પણ એ ગુણ સ્થાનને છોડાવી દે છે એમ કેવું છે. જ્ઞાની પ્રત્યેની શંકા નહીં, પણ અલ્પ અપરાધ એમ. આમ તો શું છે, લઘુ શંકા શબ્દ છે લૌકિક રીતે પિશાબ કરવા જાય એને લઘુ શંકા કહે છે, અને તટી જાય એને દીર્ઘ શંકા કહે છે, એમ લૌકિક શબ્દમાં એ છે. હવે એમાં શું, એ તો નાની એક સામાન્ય વાત છે, એમ કે માણસને ઝાડો પિશાબ થયો એ તો સામાન્ય વાત છે, એમ એવો એક સામાન્ય અપરાધ થયેલો એમ કહેવાનો મતલબ છે, કે આશય એટલો જ છે.
કે છે ને કે અગિયારમી જે શ્રેણી માંડે તો અગિયારમી શ્રેણી બાદ તો પાછો
આવે
છે કે એકવાર સંયોજન થયું તો પછી એનો જે આનંદ હોય એમાં આગળ વધતો જાય, તો આ પાછું મિથ્યાત્વમાં ખેંચાય છે પાછું.
એવું કઈ જરૂરી નથી, છઠ્ઠે સાતમે આવી જાય, કોઈ ચોથે આવી જાય, કોઈ મિથ્યાત્વમાં પણ આવી જાય, એ બધું પણ શક્ય છે. ઉપશમ શ્રેણીમાંથી નિયમથી અગિયારમીથી પાછો ઓળે અને છઠ્ઠા સાતમે આવી જાય, પછી પછી જો ક્ષપક શ્રેણી માંડે તો પછી દસમાંથી બારમા ગુણ સ્થાને આવે. આ અગિયાર